તારીખ 10/4/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 510 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 295
એક સ્થાનમાં છે મુક્તિની પર્યાય હોય કે સંસારની પર્યાય હોય એ બંને વચ્ચે કોઈ તફાવત નથી કોઈ તફાવત નથી એટલે મલિનતા અને શુદ્ધતાનો તફાવત નથી એવી અપેક્ષા અહીંયા નથી પરંતુ આશ્રય કરવા માટે બંને અસ્થાન્ય છે આશ્રયના સ્થાને બંનેમાંથી એકે પર્યાય નથી એટલી આ કથન મર્યાદા છે અલાયક નથી નીચે ચિત્રજીનીટી છે ને એ અપેક્ષાએ મુક્તિમાં અને સંસારમાં તફાવત નથી પણ શુદ્ધ તત્વના રસિક પુરુષો એટલે કે શુદ્ધ તત્વના અનુભવી પુરુષો કહે છે શું કહે છે કે આવું કોણ કહે છે સંસારમાં અને મુક્તિમાં તફાવત નથી એવું કહેનારા કોણ છે આ સવાલ થાય કે જેઓ શુદ્ધાત્મ તત્વનો આશ્રય કરે છે પરમાત્મ તત્વનો જેઓ આશ્રય કરે છે અને જે આશ્રય પરમાત્મ તત્વના અત્યંત રસ વિના સંભવિત નથી પરમાત્મ તત્વનો આશ્રય ક્યારે થાય છે કે એ પરમાત્મ તત્વનો અત્યંત અત્યંત રસ ચડે ત્યારે એ પરમાત્મ તત્વનો આશ્રય થઈ શકે છે એ સિવાય તો વિકલ્પનો આશ્રય છૂટીને પરમાત્મ તત્વનો આશ્રય થઈ શકતો નથી એવા જે શુદ્ધાત્મ તત્વના અનુભવ કરનારા એમાં એના રસમાં આવેલા એમ કહે છે કે જે આશ્રયનું સ્થાન અમને મળી ગયું અંતરમાં એ એવું પરિપૂર્ણ અને એવું સર્વોત્કૃષ્ટ મહાન તત્વ છે કે એને છોડીને હવે સંસાર અને મુક્તિના વિષયમાં અમારે કાંઈ માથું મારવું એ પ્રશ્ન અમારે રહેતો નથી જે સર્વસ્વ અમને મળી ગયું અમારું હતું તે સર્વસ્વ અમને મળી ગયું જેનાથી દૂર દૂર પરિભ્રમણની દશામાં જીવ ભમતો હતો દ્રવ્ય અને ભારે ઉપયોગથી અન્ય અન્ય તત્વમાં અને રાગાદીમાં ઉપયોગ ભમતો હતો એ ભાવ ભ્રમણ ને દ્રવ્ય ભ્રમણ બંને છૂટીને એક સ્થાનમાં પોતાના નિજ પરમ સ્વરૂપમાં જે આશ્રય પામ્યા એને હવે પર્યાય સંબંધીનો પણ ઉહાપો કરવાનો અવકાશ નથી સવાલ નથી કેમ કે એના જ્ઞાનમાં એક રીતે તો આવી ગયું કે હવે આ પર્યાય પણ જેવું મારું સ્વરૂપ છે તે સ્વરૂપે થઈ રહેવાની છે અલ્પ સમયમાં અલ્પકાળમાં એટલે હવે એ સંબંધીમાં કોઈ વાપો કરવાનો અવકાશ નથી જરૂર નથી આવશ્યકતા નથી એટલે એ શુદ્ધ તત્વના રસિક પુરુષો આમ કહે છે કોઈ નિશ્ચયાભાસી અથવા તો ગમે તેવા દોષમાં પરિણમે એવા જીવો આ વાત કરે છે એમ અહીંયા લેતા કહ્યું છે પણ આટલી વાત બહુ સુંદર રીતે કહી છે સંસારમાં અને મુક્તિમાં તફાવત નથી એમ પહેલી વાત આગળ મૂકી પાછળ એ મૂકી દીધું કે આમ કહેનારા તો શુદ્ધાત્મ તત્વના અનુભવી પુરુષો છે કોઈ ગમે તેવા નથી જેની દશામાં પવિત્રતા પ્રગટિ છે એવા નિર્દોષ થયેલા આત્માઓ આ વાત કરે છે કોઈ દોષમાં પ્રણમીને આ વાત કરતા નથી શુદ્ધાત્મ તત્વમાં ડૂબકી મારીને કહે છે કે હવે અમારે દશાનું જોવાનું રહેતું નથી કેમ કે દશાનો ખ્યાલ આવી ગયો હવે આ દશા પરિપૂર્ણ થવાની જ છે અલ્પકાળમાં એવી પ્રતીતિ વર્તે છે એવું જ્ઞાન વર્તે છે અને એ તરફનું આચરણ પણ વર્તે છે અને એ બધો અનુભવ ગોચર પણ વર્તે છે ત્યારે એ વિષયની અંદર હવે ઉહાપો કરવાનો સવાલ રહેતો નથી, એવી અહીંયા અપેક્ષા છે. એને એક પ્રકાર ચાલ છે, ભવમાં જે હજી ભટકે છે એને ભવમાંથી કેમ છૂટવું એવી જરૂરિયાત લાગે છે. પણ એવું ક્યાં સુધી એને લાગે છે કે જ્યાં સુધી એને નિજ પરમાત્મ તત્વનો પત્તો લાગતો નથી ત્યાં સુધી. જ્યારે એને અંતરંગમાં એમ જણાય છે કે અરે મારું સ્વરૂપ તો બંધ મુક્તની બંધનની મુક્તિની અપેક્ષા રહી જ છે, એનાથી કોઈ પાર જ છે, એવો જ હું છું, ત્યારે એને એમ થાય છે કે ઓહો વાત પૂરી થઈ ગઈ, હવે અવસ્થા તો પૂરી થઈ જવાની. જો હું સ્વરૂપે આવો છું તો અવસ્થા આવે એવી નહીં થાય કે થશે એની શંકા આશંકા એને રહેતી નથી, એવી પ્રતીતિ વર્તે છે કે જાણે એને અવસ્થા સંબંધીનો ઉહાપો કરવાનો પ્રશ્ન રહેતો નથી, અવકાશ નથી રહેતો. એક શ્રીમદજી પત્રમાં એવું લખે છે કે અન અવકાશપણે આત્માકારપણું જ્યાં વર્તે છે ત્યાં અન્ય વિકલ્પ શો, ત્યાં ભય શો, ખેદ શો, બીજો વિચાર અને વિકલ્પ શો, એમ કરે છે. અનવકાશ પણ આત્માકાર પણ વર્તે છે, જાણે બીજો કોઈ અવકાશ નથી, આત્માકાર સ્થિતિ છે આત્માની ને પરિણામની, જ્યાં ત્યાં બીજો કોઈ વિચાર કરવાનો, વિકલ્પ કરવાનો, ખેદ કરવાનો કોઈ પ્રસંગ રહેતો નથી. એની વાત નથી, એટલે તો આ વાત લીધી છે કે શુદ્ધ તત્વ ના રસિક પુરુષો શુદ્ધ તત્વના અનુભવી પુરુષો આમ કહે છે, જેને પરમાત્મ તત્વના રસ ચડ્યા છે, પરમાત્મ તત્વ સંબંધિત રસના ઉભરા જેને આવ્યા છે એ આમ કહે છે. તો સ્થિતિ જોઈ એની કે ક્યાં સુધીની આ વાત છે ને કેવી રીતની આ વાત છે, આ જગ્યાએ આ પ્રકારે આમ આવવું ઘટે છે, આમ થવું ઘટે છે, એમ એના ઉપરથી ધડો લેવાનો છે. જે કઈ સાર ગ્રહણ કરવાનો છે એટલો છે કે આમ થવું ઘટે છે કે એક વાર સંસાર અને મુક્તિની પર્યાયમાં જાણે વિચાર કરવાની સ્થિતિ ન આવે એવા પરમાત્મ તત્વને, એવા પોતાના નિજ સ્વરૂપને શ્રદ્ધા અને જ્ઞાનમાં ગ્રહણ થઈ જાય તો એ આવી સ્થિતિ ઊભી થાય ને એ સ્થિતિ આ પ્રકારે આવવાનું છે. પર્યાય પ્રધાનતા છૂટે છે અથવા પર્યાય દ્રષ્ટિ મટે છે એની શું સ્થિતિ છે એનો આ લાક્ષણિક ચિતાર છે. ખરેખર તો લાક્ષણિક ઢબથી વાત કરે છે. બુદ્ધિપૂર્વક એને સંમત કરવું જોઈએ, એટલે માટે તો કહે છે કે જો તારી પરિસ્થિતિ જે સંસારિક મહત્વાકાંક્ષાઓ અને આ જે અનુભવી પુરુષોની જે સ્થિતિ, કેટલો મોટો અંતર છે બે વચ્ચે, કેટલો મોટો તફાવત છે અને કેટલે દૂરથી તારે ક્યાં સુધી આવવાનું છે અંતર માપી લેતો, તો અંતર માપ કે ક્યાંથી ક્યાં સુધી તારે આવવાનું છે તારો હેતુ તો નક્કી કર, કયા પ્રયોજન થી પરિણમે છો. પ્રયોજન ને છોડીને તો કોઈ વાત નથી, પ્રયોજન સચવાઈ ને જે કઈ વાત છે તે છે, એટલું તો નક્કી છે કે નહીં. પોતાના દોષ નિર્દોષતાનો પણ વિચાર ન કરે. દોષ તો બહુ જાડી ચીજ છે, સ્થૂળ ચીજ છે, એનો પણ એને ખ્યાલ ન જાય. એને તો અધ્યાત્મના પ્રકરણમાં, અધ્યાત્મના વિષયમાં એનો પ્રવેશ જ થતો નથી. પછી છતાંય અધ્યાત્મનો વિષય હાથમાં લઈએ તો સ્વચ્છંદી થાય, નિશ્ચયાભાસી થાય, બીજું કાંઈ થાય નહીં, બાકી એનો પ્રવેશ જ થતો નથી. એવો વિષય છે. એ બહુ સરસ લીધું છે નિર્જરાધિકારમાં, એ પ્રકરણ બહુ સારું લીધું છે. આવી જાય તો ત્રણસો આસપાસની ગાથા છે. જયચંદજી પંડિતે એ વિષય ખોલ્યો છે ભાવાર્થમાં. ગાથા તો યાદ નથી પણ એમને મળી જાય. કોઈ સ્વામીમાં સાંભળીને કોઈ સ્વચ્છંદ કરશે તો એવો પ્રશ્ન ઉઠાવ્યો છે, એને જવાબ આપે છે. એ પ્રકરણ છે, અહીંયા છે, અહીંયા છે, 200 નંબરની ગાથા છે. બહુ લાંબો ભાવાર્થ લખ્યો છે. આ પ્રમાણે પરમાર્થ અધ્યાત્મ દ્રષ્ટિથી અહીં વ્યાખ્યાન જાણવું. અહીં મિથ્યાત્વ સહિત રાગને રાગ કહ્યો છે, મિથ્યાત્વના ચારિત્રમો સંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી, સમ્ય દ્રષ્ટિને રાગ નથી, એમ પ્રકરણ ચાલ્યું છે. એટલે ચોખવટ કરે છે પોતે કે મિથ્યાત્વ સહિતના રાગને રાગ કહ્યો છે, ચારિત્રમોનો રાગ રહ્યો તેને અહીંયા રાગ રહ્યો નથી એમ કહી દીધું છે. માટે સમ્યક દ્રષ્ટિને જ્ઞાન વૈરાગ્ય શક્તિ અવશ્ય હોય જ છે. મિથ્યાત્વ સહિત રાગ સમ્યક દ્રષ્ટિને હોતો નથી, અને મિથ્યાત્વ સહિત રાગ હોય તે સમ્યક દ્રષ્ટિ હોતા નથી. આવા મિથ્યા દ્રષ્ટિના અને સમ્યક દ્રષ્ટિના ભાવોના તફાવતને સમ્યક દ્રષ્ટિ જાણે છે. હવે વાત કરી છે જે પોઈન્ટ આપણે છે કે મિથ્યા દ્રષ્ટિનો અધ્યાત્મ શાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ નથી, અહીંયા લખ્યું છે, અને જો પ્રવેશ કરે તો વિપરીત સમજે છે, વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થાય છે. આ તો નિશ્ચયાભાસી થાય ત્યારે શું કરે કે વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થાય છે, અથવા તો નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના વ્યવહારથી જ મોક્ષ થવાનું માને છે, અને પરમાર્થ તત્વમાં મૂંઢ રહે છે. જો કોઈ વિરલ જીવ યથાર્થ સાધ્યા ન્યાયથી, હવે મિથ્યા દ્રષ્ટિ હોવા છતાં પણ કોઈ વિરલ જીવ એવા પણ હોય છે કે યથાર્થ સાધ્યા ન્યાયથી જે સત્યાર્થ સમજી જાય તો તેને અવશ્ય સમ્યકત્વની પ્રાપ્તિ થાય જ છે, તે અવશ્ય સમ્યક દ્રષ્ટિ બની જાય છે. બરાબર. એટલે અહીંયા શું લીધું છે કે જો જીવ એવી યોગ્યતા વાળો હોય, તમે કહ્યું એવી, તો એનો પ્રવેશ નથી. એટલે કાં તો એ વ્યવહારને છોડીને ભ્રષ્ટ થઈને નિશ્ચયાભાસી થશે, કાં તો એ વ્યવહારને જ એવી રીતે પકડશે કે એને જ મુક્તિનું કારણ માનીને, એનાથી જ હિત થવાનું માનીને, મૂળ જે પરમાર્થિક તત્વ આધ્યાત્મિક તત્વ છે એ વિષયમાં મૂંઢ રહી જશે. અને એવું ન થાય એવા પણ મિથ્યા દ્રષ્ટિ કોઈ વિરલ જીવો હોય છે કે જે સત્યાર્થ યથાર્થ સમજીને સમ્યક દર્શન પામી જાય છે.
૨૩૭
નો કળશ છે, सम्यक् दृष्टि स्वयं अहम जातु बंधो नमे स्यात् इति उक्तानो पुलक वदना रागिणो अपि आचरन्तु आलम्बन्ताम् समिति परताम् ते यतो अद्यापि पापा आत्मान आत्मां अवगम विहरात् सन्ति सम्यक् विरक्ताः आहुं पोते सम्यक् दृष्टि छून मने कभी बंध थतो नथी मिथ्या दृष्टि होवा छता हूँ तो अबंध स्वभावी छु एम सांभ्यू पण सम्यक् दृष्टि न थयो तो हूँ सम्यक् दृष्टि थयो होवानुं मानीने हूँ मने कभी बंध थतो नथी कारण के शास्त्र में सम्यक् दृष्टि ने बंधन कयो नथी राग कयो नथी एम मानीने जेनु मुख गर्व थी ऊंचू अभिमान में आवीने पुलकित रोमांचित थयो छे एवा रागी जीवो परग्रह प्रत्ये राग द्वेष मोह भाव वाला जीवो हजी तो एवं एवं राग द्वेष मोह भाव छे एवं भले महाव्रतादि नु आचरण करो तथा समिति नु उत्कृष्टता थी आलंबन करो शुं तो पण ते पापी छे ते पापा हा कारण के आत्मा ने अनात्मा ना ज्ञान थी रहित हुआ थी ते समित्र थी रहित छे अनुभवार्थे मैंने बहु लांबो फेर्या छे कि कोई व्यवहाराभासी केवी रीते थाय छे कोई निश्चयाभासी केवी रीते थाय छे अने ए बन्ने मटीने न थाय तो यथार्थपणे सम्यक दर्शन पामी जाय छे ए बधी वाते मैंने आना भावार्थमां लखी छे અહીં કોઈ પૂછે છે કે વ્રત સમિતિ તો શુભ કાર્ય છે તો પછી વ્રત સમિતિ પાળતા છતાં તે જીવને પાપી કેમ કહ્યો તેનું સમાધાન કે સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ શુભ સર્વક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે એવી વ્યવહારની પ્રધાનતામાં વ્યવહારિક જીવોને અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને કથનચિત પુણ્ય પણ કહેવાય છે આમ કહેવાથી શ્યાદવાદ મતમાં કાંઈ વિરોધ નથી બધી અપેક્ષા નાખી છે બધું બધા ખુલાસા કર્યા છે પર્યાય જન્ય જે દોષ એને પહેલા નહોતા દેખાતા એવા સૂક્ષ્મ દોષો પણ એને જણાવા લાગે છે વળી એ દોષ પાતળા ને સૂક્ષ્મ હોવા છતાં પણ એને વધારે પડતા ભાર વાળા લાગે છે એટલે સહેજે ત્યાંથી ખસીને એ શુદ્ધાત્મામાં આવવાનો પ્રયત્નવાન રહે છે ઉદ્યમવંત રહે છે એનો પ્રકાર છે પરિણામ પોતાને અબંધ તરીકે
જોવાનો પુરુષાર્થ કર્યો તો વાંધો નહીં માતો હું અબંધ છું કી પકડે સીધું પહેલે એના માટે આટલો જ એક તો સાડક છે એટલે એનો એક સારો પ્રયત્ન જરૂરી છે
હા એ અવલંબન લેવાનો પ્રયાસ થવો જોઈએ અબંધ છું એમ જે સત્તા છે અબંધ સત્તા છે એના અંતર અવલંબનના પ્રયાસમાં આવવું તે તો વ્યાજબી છે સમ્યક તો ન હોય તો પણ એ પહેલા એનો પ્રયાસ કરવો એ તો યોગ્ય છે પણ એનો પ્રયાસ ન હોય પુરુષાર્થ તો ઊંધો કામ કરતો હોય અને અબંધ છું ભાષામાં આવે અને દોષને અવગણી જાય તો દોષ વધી જશે તો નિશ્ચયાભાસ થઈને દોષ ઉલટાના વધી જશે એ તો બધા પડખેથી એવા બધા પડખેથી સ્પષ્ટીકરણ છે કહેવાય છે નિશ્ચયનો ગ્રંથ છતાં વ્યવહારના તમામ પડખા ખુલ્યા છે મારે એવું થયું હતું પ્રવેશ કાળમાં કે કોઈએ એમ કહ્યું કે સમયસર બહુ જલ્દી ઉતાવળ કરીને વાંચશો નહીં બહુ નિશ્ચયનો ગ્રંથ છે એમાંથી તો ઘણા નિશ્ચયાભાસી થઈ જાય છે જ્યારે મેં વાંચ્યું અને પહેલી લગભગ 40 ગાથા વાંચી ત્યાં સુધી હું એ જ વિચારથી વાંચતો ગયો કે આમાં નિશ્ચયાભાસ તો કાંઈ થવા એવું કાંઈ પ્રકાર તો નથી ને એટલે ડરતા જ એને એમ કે પણ એક ગાથામાં એવા ખુલાસા છે સાતમી ગાથાનો ભાવાર્થ એવો ખુલાસા વાળો એકદમ નિશ્ચિત પ્રધાનતા છે. અગિયારમી ગાથાનો ભાવાર્થ એવો ખુલાસા વાળો, પછી તરત બારમી ગાથા, ત્યાંથી માંડીને ચાલીસ ગાથાઓ સુધી વાંચ્યું ત્યારે મને એમ થયું કે આ કહેનાર ને મને ખોટો ગેરરસ્તો દોરવાનો વાત કરી નાખી છે. સમયસર વાંચતા ભૂલું પડે એવું છે જ નહીં. એવું ચાલીસ ગાથા વાંચતા વાંચતા એ વિચાર સ્પષ્ટ થઈ ગયો, એનું સમાધાન થઈ ગયો. જે શંકા આશંકા પૂર્વક અધ્યયન કરવાનું શરૂ કર્યું હતું એ સ્પષ્ટ થઈ ગયું કે નહીં, આમાં તો બધું ચારે પડખેથી ચોખ્ખું લખાણ છે, ક્યાંય નિશ્યાભાસ થાય એવું છે નહીં. બધા ખુલાસા એ રીતે છે, જ્યાં જેવા જોઈએ એવા. કેવી સ્થિતિ હોય એની કાંઈ ખબર નહીં. સાવ નવે નવામાં જયારે હોય ત્યારે તો જૈન દર્શન ની પ્રમાણિકતા નું એટલી ખબર નહીં. અને એમ કે કોઈ ઊંચા એકદમ ઊંચા તત્વજ્ઞાન નો વિષય હોય ને એકદમ પગથિયું છોડીને ઊંચું સાહિત્ય પકડવા જઈને કોઈ ગોથું ખાઈ જાય ને ભૂલ ખાઈ જાય ને એવી ડરામણીનો એ વિષય માણસને દૂર રાખે છે સમયસારથી. એવો ખરેખર એ વિષય નથી. કઈ વિધિથી ગ્રહણ કરવું? એ વિધિ તો એવી છે કે જે સમજણની તો પહેલા વિધિ છે, અને જે સમજવામાં આવે એને અનુભવમાં મૂકવાનો પ્રયાસ કરવો. જ્યાં જ્યાં અનુભવમાં મૂકી શકાય એવો અવકાશ હોય ત્યાં ત્યાં અનુભવમાં મૂકીને અનુભવથી સમજવાનો પ્રયાસ કરવો. એટલે પ્રતીતિ એવી આવશે કે કહેનારે એકદમ અનુભવપૂર્ણ વાત કરી છે, પૂરેપૂરી અનુભવપૂર્ણ વાત કરી છે એવી પ્રતીતિ આવશે. એની અંદર આગળ વધવાપણું થશે, ઊંડા ઉતરવાનું થશે, તેમ તેમ એ કહેનાર પ્રત્યે વધુમાં વધુ બહુમાન ઉત્પન્ન થશે. આટલો બધો અનુભવ ધરાવનાર છે આ કહેનાર ને, આટલો બધો સજ્જડ અનુભવ છે, તેમ એને અનુભવ ને વિશ્વાસ આવતો જશે એવી સ્થિતિ છે. પાંચસો ને દસ પ્રવચન સારની 172 ગાથા, જેમાં અલિંગ ગ્રહણના એક શબ્દમાંથી 20 અર્થ ઘટન કર્યા છે, 20 અર્થ કાઢ્યા છે ટીકાકાર અમૃતચંદ્રાચાર્યને. એ પ્રવચન સારની 172 ગાથાના પ્રવચનમાંથી આ બોલ છે. પોતાને આત્મા જ્ઞાન પ્રત્યક્ષ થયો હોય, રાગ થી ભિન્ન પડી જ્ઞાન સ્વરૂપી ભગવાનનું જ્યાં વેદન થયું હોય, આનંદનું જ્યાં વેદન થયું હોય, અને જ્ઞાનમાં એ આત્મા પરની અપેક્ષા વિના પ્રત્યક્ષ જણાયો હોય, જાણનારને પોતાને આત્મા પ્રત્યક્ષ થયો હોય, વેદનમાં આવ્યો હોય, એ પ્રત્યક્ષ સહિત અનુમાનથી બીજાને જાણી શકે. પરંતુ જેને પ્રત્યક્ષ થયો જ નથી એવા બીજાઓ વડે કેવળ અનુમાનથી જણાવા યોગ્ય આત્મા નથી. શું કે છે ત્યાં એક બોલ ચાલ્યો છે કે આત્મા અનુમેય નથી. આમ તો ત્રણ બોલ ચાલ્યા છે, આત્મા અનુમાન નથી, અનુમેય નથી, અને અનુમાતા નથી. એટલે અનુમાન કરનારો નથી, અનુમાનનો વિષય નથી, અને પોતે અનુમાન સ્વરૂપે પણ નથી. ત્રણ બોલ સ્પષ્ટીકરણ છે. એમાં અનુમેય નથી એ બોલ છે. આ અનુમાનમાં આ જણાવા યોગ્ય નથી. આત્મા અનુમાનથી ન જણાય એમ કેવું છે. તો અનુમાનથી ન જણાય તો સમ્યક દ્રષ્ટિ તો સમ્યક દ્રષ્ટિને જાણે છે એમ શાસ્ત્રમાં આવે છે. સમ્યક દ્રષ્ટિ મુનિને પણ ઓળખે છે કે આ ભાવલિંગી સંત છે અને આ દ્રવલિંગી મુનિ છે એમ સમ્યક દ્રષ્ટિ જાણી શકે છે. તો સેના ઉપરથી જાણે છે? દ્રવ ક્રિયા તો બરાબર છે, છતાં એ ભાવલિંગી છે અને દ્રવલિંગી છે એવા બે ભેદ ક્યાંથી સમજી શકાય છે? કે જો એના આત્માના આત્મિક આધ્યાત્મિક પરિણામને એ સમજે તો સમજી શકે. એ આત્મારૂપ થયેલા પરિણામ છે, જેમાં આત્મા આત્મા આવો છે એમ જણાય છે, એવા જે પરિણામ છે, આત્મારૂપ પરિણામ છે, એ પરિણામથી જાણી શકે છે. તો એને તો મતિશ્રુત જ્ઞાન છે, સમ્યક દ્રષ્ટિને નીચે છદ્મશ છે. બારમા ગુણ સ્થાન સુધી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નથી કે આત્મા પ્રત્યક્ષ જણાય, છતાં આવા છદ્મસ્થ ચોથા ગુણ સ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ જાણી લે છે, અનુમાનથી જાણે છે. ત્યાં ત્યાં મતિ જ્ઞાનનો ભેદ છે, અનુમાનથી જાણવું મતિશ્રુતથી જણાય છે. તો એનું એ વિષયની અંદર અહીંયા ગુરુદેવ શ્રીના પ્રવચનમાં સ્પષ્ટીકરણ આવ્યું છે કે પોતાને આત્મા જ્ઞાન પ્રત્યક્ષ થયો હોય. હવે આ અનુભવના બોલ છે અહીં સુધીના, જે પ્રત્યક્ષ વેદ અનુમાનથી બીજા પહેલી ચાર લીટીમાં છે ને, વેદનમાં આવ્યો હોય ત્યાં સુધી હોય 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 કરીને એટલી વાત લીધી છે. એ બધી વાત અનુભવ સંબંધિતની વાત છે. અનુભવ હોય એને શબ્દોમાં ઉતાર્યો છે અહીંયા અનુભવ, કે પોતાને આત્મા જ્ઞાન પ્રત્યક્ષ થયો હોય. એટલે શું કે જે મતિશ્રુત જ્ઞાન આગમ ભાષાએ પરોક્ષ ગણવામાં આવ્યું છે, તત્વાર સૂત્રમાં આદ્ય પરોક્ષમ પ્રત્યક્ષમ અન્યત એવા સૂત્ર છે. પાંચ જ્ઞાન છે ને, મતિશ્રુત અવધિ મનોપર્ય અને કેવળ, એમાં આદ્ય પરોક્ષમ આદ્ય એટલે બે દ્વિવચન છે. સંસ્કૃત વ્યાકરણમાં એ વ્યવસ્થા છે, એક વચન દ્વિવચન અને બહુવચન. એ આદ્ય એમ કહેતા પહેલા બે એમ કહેવાની જરૂર નહીં. શું આદ્ય એટલે બે, પહેલા બે પરોક્ષ છે, મતિ અને શ્રુત તો પરોક્ષ કયા છે આગમમાં. અહીંયા એમ કહે છે કે પોતાને આત્મા જ્ઞાન પ્રત્યક્ષ થયો હોય, તો મતિ શ્રુત વાળાને ક્યાંથી પ્રત્યક્ષ થયો? કે ત્યાં જે વાત છે એ મન દ્વારા પ્રવર્તતા મતિશ્રુત જ્ઞાનની વાત છે.
બરાબર,
ત્યાં સમ્યક્ત્વ મિથ્યાત્વનો ભેદ પાડ્યો નથી. કેમ કે જો સમ્યક મિથ્યાત્વના ભેદ પાડે તો જ્ઞાનના આઠ ભેદ થાય છે, પાંચ નહીં પણ આઠ થાય છે. ત્રણ જ્ઞાન એવા છે કે જે મિથ્યા જ્ઞાન પણ હોય શકે, મતિશ્રુત અને અવધિ, એ ત્રણ કુમતિ કુશ્રુત ને કુઅવધિ કહેવાય છે. પણ પાંચમો ભેદ ગણ્યો છે એટલે એની અંદર એ સમ્યક મિથ્યાત્મનો વિષય લીધો નથી. એક સામાન્ય વાત કરી છે, પાંચ પ્રકાર જ્ઞાનના પાંચ પ્રકાર, એમાં સામાન્યપણે મતિશ્રુત જ્ઞાન છે એ મન દ્વારા વર્તનારા જ્ઞાન છે, તેથી એને પરોક્ષ કહેવામાં આવ્યા છે. ત્યાં અધ્યાત્મની વિવિક્ષાને અહીંયા ત્યાં અપેક્ષા રાખી નથી. ત્યારે અહીંયા એ ઉપરાંતની વાત છે કે એ મતિશ્રુતની અંદર પણ એક ભેદ છે, એક બીજી વાત છે, છે ખરી કે જો મતિશ્રુત જ્ઞાન અધ્યાત્મમાં હોય એટલે કે આત્માને આધારે પ્રવર્તતા હોય તો એ જ્ઞાનને કોઈ નિમિત્ત નથી. મતિશ્રુત જ્ઞાનને પ્રવર્તવામાં પાંચ ઇન્દ્રિયને છઠ્ઠા મનનું નિમિત્ત છે.
બરાબર,
સામાન્ય રીતે સર્વજીવોને મતિશ્રુત જ્ઞાન ઇન્દ્રિય દ્વારથી પ્રવર્તે છે. એવું ઇન્દ્રિયનું નિમિત્ત સમ્યક મતિશ્રુતને નથી. જે અંતર્મુખ થાય છે અથવા જે મતિશ્રુત જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવ્યું છે, ત્યાં ત્યાં ઇન્દ્રિય જ્ઞાન કહેવામાં આવ્યું નથી પણ અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવ્યું છે, તે અતિન્દ્રિય જ્ઞાન પરોક્ષ નથી. આત્માને સીધું જાણનાર કોઈ પણ નિમિત્તના માધ્યમ વિના, અરે રાગના પણ માધ્યમ વિના, રાગના પણ નિમિત્ત વિના સીધો આત્માને વ્યાપક ભાવે અનુભવનારું વિષય કરનારું જ્ઞાન એને અહીંયા પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાન પ્રત્યક્ષ, કેમ પરોક્ષનો અર્થ જ એ થાય છે. પર એટલે બીજું, જે અક્ષ એટલે જ્ઞાન, જે જ્ઞાનમાં બીજું નિમિત્ત હોય, વચ્ચે કોઈ નિમિત્ત હોય તે પરોક્ષ છે. અને જે સિદ્ધે સિદ્ધો પ્રતિ એટલે સિદ્ધ જે જ્ઞાન થતું હોય તે પ્રત્યક્ષ છે. પ્રતિ અક્ષ અને પર અક્ષ અક્ષ ને જ બે પ્રત્યય લાગેલા છે ભાષામાં. અક્ષ એટલે જ્ઞાન, ત્યાં લેવું છે પ્રત્યક્ષ અને પરોક્ષ. અક્ષ ને પર અને પ્રતિ એવા બે પ્રત્યય લાગેલા છે. જે પરોક્ષ છે તે વચવા બીજા નિમિત્ત ને સૂચવે છે, અને જે પ્રત્યક્ષ છે એ સિદ્ધાપણાને સૂચવે છે. પણ અહીંયા એને પ્રત્યક્ષ કેમ કહ્યું કે જેમ કેવળ જ્ઞાન ખુલ્લી આંખે હતા, પણ સિદ્ધ પરમાત્મા ને તો શરીર જ નથી, કોઈ માધ્યમ નો સવાલ રહેતો નથી, છતાં કેવળ જ્ઞાન વર્તે છે એને સકળ પ્રત્યક્ષ કહેવામાં આવે છે. મનોપ્રયોગ જ્ઞાન પણ દેશ પ્રત્યક્ષ છે, આંશિક પ્રત્યક્ષ છે. પણ અહીંયા મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન ને પ્રત્યક્ષ કહેવામાં આવ્યા છે. એનું કારણ આ છે કે વચ્ચે મનનું પણ અવલંબન રહેતું નથી. મનનો વિષ્ણુ મનનો મન તરફનો ઝુકાવ પણ ફરીને ઉલટો થઈને અંતર્મુખ જયારે ઉપયોગ થાય છે ત્યારે આત્મા જ્ઞાન ને જ્ઞાન પ્રત્યક્ષ થાય છે. પછી એમાં કોઈ વચ્ચે દિવાલ છે
નહીં,
મતિ અને શ્રુત બંને કામ કરે છે. મતિ જ્ઞાન તો પેલા ઉપજે, શ્રુત જ્ઞાન પેલા મતિ જ્ઞાન ઉપજી જાય એવો નિયમ છે. શુદ્ધ જ્ઞાન થાય એ પહેલા પ્રત્યેક શુદ્ધ જ્ઞાન ના ઉપયોગ પહેલા ક્રમશઃ મતિ જ્ઞાન નો ઉપયોગ થઈને શુદ્ધ જ્ઞાન થાય છે એવો નિયમ છે. કોઈ પણ જ્ઞેયમાં જયારે જ્ઞાન નો ઉપયોગ એટલે વ્યાપાર થાય છે ત્યારે પહેલા મતિ જ્ઞાન નો વ્યાપાર થાય છે અને પછી શુદ્ધ જ્ઞાન નો વ્યાપાર થાય છે એવી સ્થિતિ છે. સ્વગ્નિમાં પણ છદમસ્ત જીવને કેવળ જ્ઞાન માની શ્વેતાંબર શાસ્ત્રમાં કેવળ જ્ઞાનીને પણ ક્રમશઃ ઉપયોગ લીધો છે, દર્શન ઉપયોગને જ્ઞાન ઉપયોગને ક્રમમાં લીધો છે. તો સદમસ્થને પહેલા દર્શન ઉપયોગ થાય, પછી જ્ઞાન ઉપયોગમાં પહેલા મતિ જ્ઞાનનો ઉપયોગ થાય, મતિ જ્ઞાનમાં પણ અવગ્રહ વિરા અવાયને ધારણાના પગથિયાં પડે અને પછી શુદ્ધ જ્ઞાનનો ઉપયોગ થાય.
બરોબર,
આવી રીતે ક્રમ ચાલે છે. ચેતનાના વ્યાપારનો, ચેતના એટલે દર્શન જ્ઞાન બંને, જ્યાં ચેતનાનો વ્યાપાર છે ત્યાં આ પ્રકારનું પરિણામ છદમસ્તને છે. કેવળ જ્ઞાનમાં તો કેવળ દર્શન અને કેવળ જ્ઞાન એક સમયમાં છે, વારાફરતી નથી, ક્રમથી નથી, એમ છે. અહીંયા કહે છે કે પોતાને આત્મા જ્ઞાન પ્રત્યક્ષ થયો હોય એનો અર્થ એ છે કે રાગ થી ભિન્ન પડીને, રાગ થી જુદો પડી ગયો, પાછો વળી ગયો, અને જ્ઞાન સ્વરૂપી ભગવાન નું જ્યાં વેદન થયું હોય, જ્ઞાન પ્રત્યક્ષ થયો એટલે આ આત્મા છે એમ જાણ્યું નથી, જ્ઞાન પ્રત્યક્ષ થયું એટલે આત્માનું રંગરૂપ જાણ્યું એમ પણ નથી, આત્માનો આકાર જણાયો એમ પણ નથી. પણ જે જ્ઞાન પ્રત્યક્ષ આત્મા થયો ત્યાં જ્ઞાન સ્વરૂપી ભગવાનનું વેદન થયું છે. આંધળો માણસ સાકરને જોતો નથી કે સાકરનો રંગ પીળાશ ઉપર છે કે સફેદાઈ ઉપર છે, એને એ ગાંગડો સાકરનો એનો આકાર દેખાતો નથી, પણ એનો સ્વાદ જે એના મોઢામાં જે સ્વાદ આવે છે એ સ્વાદ, અને દેખતો માણસ એ જ સાકરનો જે સ્વાદ લે છે એ સ્વાદ, એ સ્વાદમાં એ સ્વાદમાં કોઈ ફેર નથી. અને સાકરનું પ્રયોજન સ્વાદ લેવા પૂરતું છે, એના આકારને એના રૂપને જોવાનું કોઈ પ્રયોજન નથી, કે સફેદ છે કે પીળું છે કેવા આકાર છે એની સાથે કોઈ પ્રયોજન નથી, એના સ્વાદનું જ એમાં પ્રયોજન છે. તો અહીંયા આંધળો જેમ સાકરના સ્વાદને લે છે એમ ચોથા ગુણ સ્થાને તિર્યંચ હોય તો પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન પ્રત્યક્ષ વેદન કરે છે ત્યારે એને કેવળ જ્ઞાનમાં જેવો આત્મા જણાયો તેવો આકાર ન જણાતા, તેવું એનું અરૂપી પણ પ્રત્યક્ષ ન જણાતા તેનો સ્વાદ પણ એને પ્રત્યક્ષ થાય છે, સ્વાદથી પ્રત્યક્ષ થાય છે એટલે એને આંશિક પ્રત્યક્ષ કહેવામાં આવે છે. અંશે પ્રત્યક્ષ થયો ત્યાં.
બરોબર.
શું અનુભૂતિ નિર્વિકલ્પ ઉપયોગ ને સતત ચાલુ નથી રહેતી? સમ્યક દર્શન ને શુદ્ધોપયોગ તો ક્ષણવર્તી છે, સેકન્ડ ના પણ ઓછા ભાગમાં છે, પણ સમ્યક દ્રષ્ટિ જીવને સ્વવિકલ્પ દશામાં આવી નિર્વિકલ્પ અનુભૂતિ ન હોય ત્યારે એને એક પરિણતિની અનુભૂતિ ચાલુ રહે છે, એને લબ્ધ જ્ઞાનમાં રહેતી અનુભૂતિ કહેવામાં આવે છે. એ લબ્ધ જ્ઞાનની અનુભૂતિ છે. હા, ત્યાં ઘણો ફેર પડે છે, ત્યાં ફેર ઘણો પડે છે, છતાંય તે સ્વાદ એ માહેલો છે. પછી જે વેદન છે, જે લબ્ધ પરિણતિમાં વેદન છે, એ ઉપયોગની જેવું જેટલું જેવું નથી, ઉપયોગ જેટલું નથી, ઉપયોગ જેવું પણ નથી, છતાં પણ જાત એ મળેલી છે. વેદનની જાત એ જ પ્રકારની છે, ભલે તરતમ તારે, પણ જાતનું શું? જાત એની એ છે કે કિંમત જાતની છે. ઓછા વધતા પણ છે તો ઓછા પણ તો જઘન્ય ગુણ સ્થાન છે. હજી તો ચોથો ગુણ સ્થાન એટલે મોક્ષ માર્ગની એકદમ જઘન્ય સ્થિતિ છે, એટલે તો અવિરતી એનું નામ પડ્યું છે. અને સામાન્ય રીતે અંતરંગ પરિણતિ હોવાથી અને બહિરંગ એનું કોઈ રૂપ નહીં હોવાથી લોકો જ્ઞાનીને ઓળખી શક્યા નથી ને ઓળખી શકતા નથી. જગતમાં આ જીવને, આ જીવે પણ અનંતવાર જ્ઞાની મળ્યા છતાં નહીં ઓળખવાનું કારણ આ છે કે એની અંતરંગ સ્થિતિ તો વારમાં સમજાતી નથી, બહિરંગ સ્થિતિ તો પૂર્વકર્મના ઉદય અનુસાર જોવામાં આવે છે. જેને જે પૂર્વકર્મ બાંધ્યા હોય મિથ્યાત અવસ્થામાં, અજ્ઞાન અવસ્થામાં, એટલે એની ઓળખાણ થતી નથી. અને એ ઓળખાણ થતી નથી એ એક બહુ મોટી ટ્રેજેડી રહી છે આ જગતમાં, કે જીવને જ્ઞાની મળ્યા છતાં, એટલે કે તરવાનું નિમિત્ત મળ્યા છતાં એ તર્યો નથી, એ મોટો દુઃખદ વિષય રહ્યો છે. ઓળખાણ નથી થતું એનું કારણ આમ છે કે જીવને બાહ્ય દ્રષ્ટિ છે અને બહારથી એ બધું જોઈ શકે છે, અંતરંગ જોઈ શકતો નથી. અંતરંગ એટલું સૂક્ષ્મ છે કે એના ખ્યાલમાં આવતું નથી. જ્યાં સુધી એને લાયક ન થાય ત્યાં સુધી જો પોતે એવી જ્ઞાન દશા એટલે મોક્ષ માર્ગમાં આવવાની તીવ્ર ભાવના વાળો હોય તો એની ભૂમિકાની નિર્મળતા એવી હોય કે એના અંતરંગને પણ સમજી શકે. અને જો સમજી શકે તો એવો નિયમ છે કે જે જ્ઞાનીને ઓળખે તે જ્ઞાની થાય, એવો નિયમ છે. પાછું એ પછી વસ્તુના સ્વભાવની સુવિધા છે કે જો એ એકવાર ઓળખી લે તો એને વળગી પડે, એને છોડે નહીં. એવો વળગે, એવો વળગે કે ભલે હું ઓછું સમજું કે વધારે સમજું, પણ હવે આને તો નહીં છોડું, મળશે તો અહીંથી મળશે ને બીજેથી મળશે નહીં, ખાણ હાથમાં એને આવી ગઈ, સાચા હીરા નહીં. એટલે એ કોઈને કોઈ કોઈને કોઈ કોઈને કોઈ રીતે એને પત્તો લાગી જાય છે. પણ ઓળખાણ એકવાર આવવી, એની સમજમાં આવવું જોઈએ. શું કહે છે કે રાગથી ભીન પડી જ્ઞાન સ્વરૂપી ભગવાનનું જ્યાં વેદન થયું હોય, એ ભગવાન આત્માનું જે અંદરમાં વેદન થાય છે એમાં આનંદનું વેદન થયું હોય, જ્યાં ભગવાનનું વેદન થયું હોય એટલે કે આનંદનું જ્યાં વેદન થયું હોય, બધા અધરવડ છે એના, એક અનુભવને જ બતાવો છે, એટલે તો એમને માની બેસે નહીં. આનંદનું વેદન થયા વિના કોઈ એમને ન માની બેસે કે અમને પણ આત્માનું જ્ઞાન થઈ ગયું છે. અને આત્માના જ્ઞાનની ઘણી ચોપડીઓ વાંચી છે, અને એમાં જેવું લખ્યું છે એવું બધું અમને પણ આવડે છે. એમાં એક ગ્રંથ હાથમાં આવ્યો છે, અમરેન્દ્ર વિજય કરીને છે, અમરેન્દ્ર વિજય કરીને આત્મજ્ઞાન ને સાધના પુટ કરીને પુસ્તકો શાંતિમય થઈ ગયા હતા. આમ તો શું છે કે અધ્યાત્મ શાસ્ત્રો હોય એમાંથી વાત લઈએ છે, પણ પોતાને એ વિષયનું જ્ઞાન ન હોય એટલે ક્યાં એ ચૂકે છે એનો પોતાને ખ્યાલ આવે નહીં. પછી પોતે પણ વિચારથી વિચાર શક્તિ હોય છે, ઉઘાડ હોય છે, એટલે પોતે પણ એની ગોઠવણી કરે છે કે આવો સાધના પથ છે, આવો સાધના પથ છે, આવો સાધના પથ. અને સાધનાની વાત આવે ને ત્યાં ધ્યાનની જરાક પ્રમુખતા થઈ જાય છે માણસોને, પણ ભાઈ ધ્યાનનો વિષય ઘણો આગળ છે. એ પહેલા ઓળખાણનો વિષય શું છે એ વિષયમાં અજાણપણું હોય એવું ખ્યાલ આવ્યા વિના રહેતો નથી. અપરિચિત વ્યક્તિ છે, પહેલું એનું નામ સાંભળ્યું. આત્મજ્ઞાન મથાળું લખ્યું તો આત્મજ્ઞાન અને સાધના પર નામ તો સુંદર આવ્યું છે, એટલે તો ખોલીને જોયો તો ખરા. એટલે ઉતાવળ ના કર્યા છે, પુસ્તક લખવામાં એ સગવડતા છે, બોલવામાં એટલી સગવડતા નથી જેટલી લખવામાં સગવડતા છે. કે લખવું હોય એને ચેકીને 10 વખત ચેકીને 11મી વખત પણ લખવાની છૂટ છે જ્યાં જ્યાં ફેરફારમાં. બોલવામાં એ ન ચાલે, ત્યાં તો ભૂલ પકડાઈ જાય. બોલવામાં તો એનો વિચારની સાથે બોલવાને બહુ કાળનો આત્રો નથી રહેતો, જેમ ફ્લો અંદર ચાલતો હોય એ પ્રમાણે એની ભાષા છૂટતી જાય, એમાં ગડબડ હોય તો તરત પકડાઈ જાય. લખવામાં માણસ એટલો નથી પકડાતો, અવકાશ મળે છે સુધારવાનો. અને વાંચે એને ખબર નથી હોતી કે આ કેટલી વખત ફેરવીને એને આ તૈયાર કર્યું છે, એ વાંચનાર તો ખ્યાલ આવે. આનંદનું જ્યાં વેદન થયું હોય અને જ્ઞાનમાં એ આત્મા પરની અપેક્ષા વિના પ્રત્યક્ષ જણાયો હોય, એવું શું કહે છે કે જ્ઞાનમાં આ પ્રત્યક્ષ લીધો ને એટલે પરની અપેક્ષા વિના જ્ઞાનમાં પોતાનો આત્મા, એ આત્મા એટલે પોતાનું સ્વરૂપ પરની અપેક્ષા વિના પ્રત્યક્ષ જણાયું હોય, એટલે કે જાણનારને પોતાને આત્મા પ્રત્યક્ષ થયો હોય અર્થાત પ્રત્યક્ષ વિદનમાં આવ્યો હોય, એ પ્રત્યક્ષ સહિત અનુમાનથી એવા પોતાના અંતર પ્રત્યક્ષ સહિત એના અનુમાન જ્ઞાનમાં એ બીજાને ઓળખી શકે, જાણી શકે કે આ આત્મા અનુભવી છે કે અનુભવી નથી એને સમજી શકે છે. માત્ર એ વગરનું કોઈ અનુમાન લગાવે તો એ અનુમાનમાં એ ઓળખી શકતો નથી. આમ છે, પરંતુ જેને પ્રત્યક્ષ થયો જ નથી એવા બીજાઓ વડે, જેને અનુભવ થયો નથી એવા બીજાઓ વડે, એટલે મિથ્યા દ્રષ્ટિ દ્વારા કેવળ અનુમાનથી જણાવવા યોગ્ય આત્મા નથી, એને પોતાનો આત્મા પણ અનુમાનમાં જણાઈ શકે નહીં, બીજાના આત્માનું પણ એ અનુમાન કરી શકતો નહીં, એ સ્થિતિ છે. કોઈ એવા લાયક મુમુક્ષુ જીવને જ્ઞાનીની ઓળખાણ થાય છે, એટલે અહીંયા અપવાદ વાળો ભેદ છે, એ પણ ત્યાં એને અનુમાન થાય છે. પણ એવા કોઈ લાયક મુમુક્ષુ જીવને જ્ઞાનીની ઓળખાણ થાય છે, પણ જેટલું જ્ઞાનીની ઓળખાણ થાય, જ્ઞાનીને જ્ઞાનીનું ઓળખાણ થાય એટલું તો ન થાય, એટલો ફેર છે. એ બધા એના સૂક્ષ્મ ભેદો છે, પણ આટલો ફેરફાર છે. એટલે શ્રીમદજીએ કહ્યું કે મુમુક્ષુના મિત્રો મહાત્માને ઓળખી લે છે, એ વાત કરી છે. મુમુક્ષુના મિત્રો, મિત્રો એટલે આ મિત્રો નહીં, ચર્મચક્ષુની વાત નથી, એના જ્ઞાન મિત્રો, મતિ અને શ્રુત જ્ઞાનના મિત્રો મહાત્માને એટલે સમીક દ્રષ્ટિને ઓળખે છે. કેમ કે એને ખબર પડે છે કે ભવરોગ મારો ભવરોગ છે એનું નિદાન આમણે કર્યું છે, જેમ દર્દી ડાક્ટરને ઓળખી લે છે, ચાર ડાક્ટરને ભેગા કરો, કોઈ ગંભીર રોગ થયો એને નિદાન કરવા માટે એક સાથે ચારને ભેગા કરો, ચારેય વારાફરતી તપાસી લે, પછી ચારે ચર્ચા કરે કે ભાઈ મને તો આમ લાગ્યું, ઓલો કે મને તો આમ લાગ્યું, મને તો આમ લાગ્યું, એમાં દર્દી સમજી જાય છે કે આ ડાક્ટર છે એની દવા મારે કરવી છે, બાકીના આના ત્રણની નથી કરવી. ભલે એને તબીબી વિજ્ઞાનનો અભ્યાસ કર્યો નથી તો પણ, કેમ કે એને પોતાના દર્દના વેદનની સાથે કોના જ્ઞાનનો મેળ ખાય છે, એને વેદનથી એને પરીખ્યો છે. એમ જે જ્ઞાનનો અજ્ઞાનીના મુમુક્ષુના વિભાવ જ્ઞાનને પણ અનુભવ પદ્ધતિથી પ્રસિદ્ધ કરી દેખાડે છે, કે શાસ્ત્રમાં એ વાત એને વાંચી ન હોય પણ આના વચનમાં અનુભવથી એ વાત એને સમજાય, કે ઓ કહેનાર તો મારા અનુભવને પકડે છે, કે આમાં કેટલો ઊંધું છે એની માત્રા પકડે છે, જેમ નાળનો ધબકારો રોગ પકડે છે એને સમજી જાય છે, કે આ રોગનું નિદાન કરનાર બરાબર છે, અને આનાથી મારો રોગ મટશે એવી એને પ્રતીતિ આવી જાય છે, ત્યારે જ્ઞાનીને ઓળખે છે એમ કહેવામાં આવે છે. એવું બને છે, પણ એ વિષય અહીંયા નથી. પ્રસ્તુત ગોલમાં મુમુક્ષુનો અહીંયા એ પ્રકારનો ભેદ છે એ વાત અહીંયા નથી. અહીંયા તો જ્યાં આત્મા અલિંગ એટલે જેને ચિહ્ન નથી, લિંગ એટલે ચિહ્ન, જેને નિશાની નથી, ઓળખવાનું લક્ષણ નથી, ગ્રહણ કરવા માટે જેને કોઈ ચિહ્ન મળતું નથી એવા સ્વરૂપ વાળો છે એમ કહ્યું છે, તો એ લિંગમાં એ ચિહ્નમાં શું શું આવી જાય છે? જ્ઞાન લક્ષણ એમાં નથી આવતું, પણ એમાં અનુમાનથી આત્મા ન જણાય એ વાત પણ આવી જાય છે, અનુમાન નામના ચિહ્ન દ્વારા પણ આત્મા જણાશે નહીં એમ કહેવું છે. તો અનુમાનથી આત્મા નહીં જણાય, કોઈ અનુમાન કરવા જશે અરૂપી આત્માનું તો આત્મા નહીં જણાય એવી વાત છે. ત્યાં એક ભેદ છે કે જે સમ્યક દ્રષ્ટિઓને પ્રત્યક્ષ મતી શ્રુત જ્ઞાન વર્તે છે એવા સમ્યક દ્રષ્ટિઓ પ્રત્યક્ષ વાળા પ્રત્યક્ષ પૂર્વક આત્માને જાણી અનુમાનથી જાણી શકે છે એ વાત અહીંયા અપવાદપણે છે, એ જાણવી જોઈએ એમ કરીને એ ચાલતા વિષયની વિરુદ્ધનો એક અપવાદ વાળું પડખું ખોલ્યું. કેમ કે શાસ્ત્રના તો દરેક વચન સ્યાદવાદ રૂપ હોવાથી એની મર્યાદા છે ને, તો કે આ મર્યાદામાં એ વાત છે, આ મર્યાદાને ઓળંગીને એ વાત નથી. નહીતર પરિસ્થિતિ એ થશે કે 12મા ગુણ સ્થાન સુધી કોઈ જ્ઞાની કોઈ મુનિ બીજા જ્ઞાનીને બીજા મુનિને સમજી શકશે, કેમ કે એને તો અનુમાન જ કરવાનું રહ્યું બીજા માટે, પોતાનો આત્મા પ્રત્યક્ષ વેદનનો વિષય છે પણ બીજાના આત્માને તો વેદી શકાતો નથી, તો એને તો અનુમાનથી જ જાણવો રહ્યો. જો અનુમાનથી જ જાણવાની વાત હોય તો પછી અનુમાનથી આત્મા ન જણાતો હોય તો કોઈ બીજા જ્ઞાની કે મુનિ ઓળખાય નહીં, પણ એમ નથી. પ્રવચન સારમાં તો મુનિ સંબંધમાં એ વાત આવે છે કે કોઈ પણ દ્રવલિંગી મુનિ 12મા નગ્ન દિગંબર પંચ મહાવ્રત 28 મૂળગુણ સમિતિ ગુપ્તિનો જીનોક્ત વ્યવહાર અનુસાર પાલન કરનાર દેખાય તો નવધા ભક્તિથી એને આહાર દાન દેવું, એનો સત્સંગને પરિચય કરવો. એ પરિચય કરતા એમ લાગે કે આ ભાવલિંગી મુનિ નથી, આ આત્માને સમ્યક દર્શન પણ વર્તતું નથી, તો એને એ પરિચય છોડી દેવો. શું પણ ત્યાગી છે માટે પરિચય રાખવો એમ નહીં કે નહીં, ત્યારે એને એ પરિચયને છોડી દેવો. કેમ કે એ રીતે એને મુનિપણે માનવા યોગ્ય નથી, પછી એને વંદન નમસ્કાર આરદાન આદિના પ્રકારમાં નવધા ભક્તિના પ્રકારમાં ન આવે, પણ પ્રથમ તો એને જો યથાર્થ 12મા વ્યવહાર હોય તો પરિચય કરવા અર્થે અહીં સુધીનો વ્યવહાર કરવાનો છૂટ છે. જો એને હવે પરિચય કરતા ઓળખાણ કરવી, એ ઓળખાણ કરવા સુધીની પોતાની તૈયારી ન હોય તો અનુમાનથી આત્મા ઓળખી શકાતો ન હોય તો કોઈ રીતે એ શક્ય નથી. એ વાત કે એનો પરિચય રાખવો કે છોડવો, એ વાત કેવી રીતે નક્કી થાય? માટે ત્યાં ઓળખી શકાય છે એ વાત ત્યાં પણ સ્થાપી છે. આ 172 ગાથા છે, પેલું ચરણાનુયોગ નો વિષય પાછળ ચાલ્યો છે ત્યાં આ વાત ચાલી છે. આ ગાથા કયા પછી એ વાત કરી છે, એવી વાતની સ્પષ્ટતા આવે છે. એ ઉપરથી આત્મા અનુમાનથી જાણી શકાય છે એ વાત આગળ પોતે ને પોતે કરી છે, અને અહીંયા અનુમાનથી જાણી શકાતો નથી એ વાત પણ પોતે કરી છે. તો એમાંથી ખુલાસો કાઢ્યો ગુરુદેવ કે અનુમાનથી કોણ જાણી શકે, કે જે પોતે પોતે જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન વેદનથી પ્રત્યક્ષ વેદનથી જેને પોતે પોતાને પ્રત્યક્ષ કર્યો હોય એ બીજાઓને પણ જાણી શકશે. જેને પ્રત્યક્ષ થયો જ નથી એને બીજાને જાણવાનો પ્રશ્ન નથી. એનું અનુમાન છે એ ખાલી અનુમાન, કોરું અનુમાન છે. એ અનુમાનમાં આત્મા જણાતો નથી એવું અનુમાન છે. એ અનુમાનથી એને ખબર પડતી નથી એમ વાત છે. ખુલાસો કર્યો, એ પ્રશ્ન સંભવિત હતો એટલે પ્રશ્ન પેલા જ ખુલાસો કરી નાખ્યો કે કોઈ જીવોને મુમુક્ષુઓને પણ આત્મા એ રીતે ઓળખાય છે, પણ જેટલો અનુભવીને ઓળખાય છે એટલું હદે એનું અનુમાન કામ કરે છે એમ બનતું નથી. પણ યોગ્યતા હોય, પાત્રતા હોય તો એને બીજા જીવ પણ જ્ઞાની છે, મોક્ષ માર્ગને કહેનારા છે, બતાવનારા છે, આત્માને બતાવનારા છે એ વાત એ સમજી શકે છે. અને સમજી શકે છે ત્યારે એને એને અનુસરવાનું બને છે, એની આજ્ઞાએ વર્તવાનું બને છે, અને ત્યારે એનું હિત થાય છે. એ રીતે અહીંયા નિયત નૈમિત સંબંધ અનાદિથી સ્થાપિત કરેલો છે. એને દેશના લબ્ધિ કહેવામાં આવે છે, એને દેશના લબ્ધિનું નામ છે. સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે અને જેને એ સિવાયની કોઈ ભાવના કે મારે સંસારમાં મોટું થવું છે, આગળ પડવું છે, અથવા ફલાણું જોઈએ છે, આવો તો હું મારે આવા થવું છે, તેવા થવું છે, એવું જેને કાંઈ નથી. એને એકમાત્ર આત્મા જોઈએ છે એને પાત્રતાનું મુખ્ય લક્ષણ કહેવામાં આવ્યું છે. એવા જીવને પાત્રતાના બીજા આનુષંગિક લક્ષણો પણ આપોઆપ હોય છે કે જેના દ્વારા એની પાત્રતા અછાને રહેતી નથી. મહાવીર ના બોધ ને પાત્ર કોણ, અર્થાત સમ્યક દર્શન ને પાત્ર કોણ, 105. એ સિવાય વર્તમાન પાત્ર નો એક બોલ લીધો છે. એ સિવાય એક વિષય બહુ સરસ છે, મેળવણી કરવા જેવો છે પાત્રતા. જે વાત સમજમાં આવે એ વાતને અનુભવ ગોચર કરવાનો પ્રયત્નમંત થઈ જાય, તરત ઉત્સુક થઈ જાય કે આ વાત બુદ્ધિ ગોચર થાય છે, હવે અનુભવ ગોચર કેમ કરવું, એવી સિદ્ધિ લાઈન પકડાય. એના માટે સિદ્ધ બુદ્ધિ મંદિરમાં ચાલુ કરવા માંગે છે. એ પણ વર્તમાન પાત્ર છે, એ પણ પાત્રતાનું બહુ સારું લક્ષણ છે. એની જણાવવા યોગ્ય છે. અને બીજાઓ વડે કેવળ અનુમાનથી એટલે બહિર્લક્ષી ક્ષયોક્ષમ જ્ઞાનમાં આગળ વધેલા હોય એવા બીજાઓ કે જેને બુદ્ધિનો ઉઘાડ ઘણો દેખાતો હોય, જેને શાસ્ત્ર જ્ઞાનનો ઉઘાડ ઘણો દેખાતો હોય, છતાં કેવળ અનુમાનથી વાંચી નાચીને કે સાંભળી સાંભળીને કે નાચેલું અને સાંભળેલું હોય એનો વિચાર કરી કરીને આત્માનું અનુમાન કરી જાય કે આત્મા મારો આત્મા આવો છે આવો છે આવો છે, એ રીતે આત્માની કલ્પના થઈ શકે છે, પણ આત્મા એમાં જણાવવા યોગ્ય નથી. એ એનો કલ્પેલો આત્મા કલ્પિત આત્મા છે. પછી કલ્પિત આત્માનો વિષય ભલે શાસ્ત્રની સાથે મેળ ખાતો હોય, દ્રવ્યથી ક્ષેત્રથી કાળથી ભાવથી ઉત્પાદ્યને ધ્રુવથી અને ગુણ ગુણીના ભેદથી અને નહીં નિક્ષેપ ને પ્રમાણથી આ બધી એને જાણવાની શાસ્ત્રીય પદ્ધતિ છે. એ પદ્ધતિથી આત્માનું અનુમાન કરે તો પણ આત્મા બીજાઓ વડે જેને પ્રત્યક્ષ થયો જ નથી એવા બીજાઓ વડે કેવળ અનુમાનથી જણાવવા યોગ્ય નથી. નહીતર માણસને એમ ભ્રમ થાય, હું આપણા શાસ્ત્રોમાં કહ્યું છે એવી વાતો કહે છે, માટે એને આત્માનું એને જાણવું થયું છે ને એ આત્મા જાણે છે, તો એમ પણ વાત અહીંયા લાગુ પડતી નથી. એવી વાત છે. એટલે એવા બહારના ચિહ્નોથી પણ જુદી પડે એવી કોઈ આ અંતરંગની વાતો છે અને એની પરખ એ પરખનો વિષય છે. પરખ એ સ્વતંત્ર પરખનો જ વિષય છે કોઈ પણ વિષયમાં. પછી હીરાની પરખ કરો કે ચોખાની પરખ કરો કે રૂની પરખ કરો કે ચાની પરખ કરો, કાપડની પરખ કરો, બધા વિષયની પરખ થાય છે કે એમ લેવાય છે. એકદમ અનોખો વિષય છે. એને કોઈ સ્ટીરિયો ટાઈપ કરી નાખે લખીને કે આટલે આટલી આટલી વાત તપાસી લ્યો પછી વાંધો નહીં એમ ચાલે. એ તો નજરનો જ વિષય છે, જેની નજર પડે એ જ પરખ કરી શકે અને બાકી પરખ કરી શકે નહીં. એ સીધી વાત છે. એમ અહીંયા પણ આત્માના જ્યાં ઓળખાણનો વિષય છે ત્યાં એ પરખનો વિષય થઈ જાય છે. પરખે નહીં ત્યાં સુધી એને આત્માની ઓળખાણ છે એ વાત રહેતી નથી.
જય સનાતન દિગંબર જય ધારમણો જય.